તારીખ 23/6/1992 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 781 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 386 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
જોગ જાતે કહેર શ્રી કરામાતે હર સે હોત પુજ્વલ શ્રી સારથી જાલ સું જગબિલાસ માલ સું ધનવાસ કાલ સો કુટુંબ કાજ લોકલાજ નાનથી શીત સો સુજત જાને ગીત સો મુખત માને એસી જાકી રીતિ તાહી સુબંધક બનાર જે કંચન ને કાદવ સરખું જાણે છે સોનું સોનું અને કાદવની માટી એ જેને સમાન જાણે છે જગતમાં સોનાની કિંમત છે ધૂળની કિંમત નથી પણ જગતના જીવને સોનાની કિંમત છે અહીંયા જેને વિતરાગતા પ્રગટ થઈ છે તેને બંને ભૂતગળ રજગણ છે બંને એક જાતિના દ્રવ્યો છે ભૂતગળ જાતિનું દ્રવ્ય છે સોનું પણ ભૂતગળ પરમાણુ છે કાદવ પણ ભૂતગળના પરમાણુ છે બંને ભૂતગળના પરમાણુ આ આત્માથી ભિન્ન છે ભિન્ન હોવાને લીધે ઉપાદેય નથી બંનેમાંથી એક પણ રજકણ આ આત્માને ઉપાદેય જ્યારે ઉપાદેય નથી ત્યારે બંને રજકણો ઉપાદેય નથી માટે સરખા છે મતલબ તો ઉપાદેય પણ આ સાથે છે રાજગાદીને નીચ પદ સરખી જાણે છે જગતમાં રાજગાદીને સત્તાને ઊંચ પદ ગણવામાં આવે છે ભલે એટલી સંપત્તિ ન હોય પણ દેશનો રાષ્ટ્રનો રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો એને ઊંચામાં ઊંચું પદ મળ્યું એમ ગણવામાં આવે છે અહીંયા કહે છે કે એને નીચ પદ જાણે છે પોતાનું પરમાત્મ પદ છે એ જ સર્વોત્કૃષ્ટ પદ છે એની આગળ જગતની બધી પદવીઓ નીચ પદવીઓ છે પદવી તો પુણ્યનું ફળ છે અને પુણ્ય શું છે મલિનતા છે આત્માના મલિન ભાવના ફળ છે મલિન ભાવના નિમિત્તે ઉત્પન્ન થયેલા સંયોગો આત્મા તો મહાપરમ પવિત્ર પદાર્થ છે મલિનતાથી તદ્દન જુદી જાત છે એની વિરુદ્ધ જાત છે એવો ઉચ્ચ કોટીનો પદાર્થ છે જેની પાસે મલિનતા તો નીચ કોટીનો પદાર્થ છે એટલે વાસ્તવિક વાત છે કોઈ ઉપમા આપી દીધી છે ને કહી દીધું છે ને એવું નથી કાંઈ એની પાછળ એક વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ જ્ઞાન છે સ્વરૂપ જ્ઞાન છે કોઈથી સ્નેહ કરવો સ્નેહ એટલે રાગ કરવો અભિલાષા કરવી પર અભિલાષ તેને મરણ સમાન જાણે છે કેમ કે પોતાના જ્ઞાનને આનંદ પ્રાણને એમાં નિસાહ થાય છે મરણ થાય છે મૃત્યુ થાય છે ભાવ મરણ એ પણ મલિન પરિણામ છે. મોટાઈને લીપવાની ગાર જેવી જાણે જગતમાં લોકો મોટાઈ આપે, માન આપે, મોટાઈ એટલે મહિમા કરે, તો એ જેમ ગાર છે ઘરમાં ખાણમાં ને લાદમાં બનાવેલી માટીને ને ખાણને લાદને મિક્સ કરીને ઘરમાં સવારે લગાડે જેના ઉપર હાલવા બેસવાનું કામ થાય, એટલે કે જેની કિંમત નથી એની કિંમત લાગતી નથી, ન માટીની કિંમત છે ને ખાણની કિંમત છે, એટલું એનું મૂલ્ય છે. ઘરના લીંપવાની ગાર જેટલું એનું મૂલ્ય છે, અથવા તો 3 ઇંચની વિસ્ટા જેટલું એનું મૂલ્ય છે. મોટા પાછળ મરે છે ને માણસ બધું, રાજેશ્વરી તો નરકેશ્વરી છે, ભોગ ભોગમાં રસ લઈએ તો એની પણ જો દ્રષ્ટિ ફરી જાય તો એ સ્વર્ગેશ્વરી છે, નરકેશ્વરી નથી પણ સ્વર્ગેશ્વરી છે, અને કોક તો મોક્ષેશ્વરી પણ છે. એ જગતમાં તો એ બધી કહેવતો સામાન્ય બુદ્ધિથી લીધેલી છે. વિતરાગી દર્શનના, જૈન દર્શનના ન્યાયો લોકોત્તર ન્યાયો. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, આ મંત્ર તંત્ર વગેરે એને તો ઝેર સમજે છે, ફાળકૂદ ઝેર સમજે છે, કેમ કે વિશેષ મલિન પરિણામ છે ઉત્પન્ન થયેલા ભાવો. ઘણા મલિન પરિણામ હોય ત્યારે એટલા મંત્ર તંત્ર બાજુ જીવને પ્રલોભન થાય. એ ટકતું નથી અને એની કોઈ કિંમત પણ નથી. ગારની શું કિંમત? ગારના લોંડાની શું કિંમત? વેચવા જાવ તો શું પૈસા મળે? કાંઈ નહીં, એની કોઈ કિંમત જ નથી. એમાં જગતની મજા કોઈ મોટાએ આપે ન આપે, બધું ધૂળ નો ધૂળ છે, કોઈ ઓળખે ન ઓળખે એથી કાંઈ આ આત્માને મતલબ નથી. થઈ જાય મારી આબરૂ આટલી, લોકો મને આટલો મોટો જાણે છે, એની પાછળ આખો આત્મા પરમ પુરુષ પદાર્થ પરમ પદાર્થને ખોવા તૈયાર થઈ જાય છે. મૂર્ખતાની તો કોઈ હદ પણ નથી, બેહદ મૂર્ખતા છે. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અસાતા જ સમાન જાણે છે. અસાતામાં જેમ દુઃખ થાય છે, વેદના થાય છે, એમ પુનિના યોગે કોઈ સિદ્ધિ ઐશ્વર્ય સિદ્ધિ સિદ્ધિ દોલત સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એના ઉપર આ જીવનો ઉપયોગ જાય એટલે આકુલતા થાય. એ શું થાય? એનાથી આકુલતા થાય એટલે અસાતા સમાન જાણે. એક એકમાં શબ્દ બદલે છે. જગતની એક એક કહેવાતી મોટી વાત, મોટા પ્રસંગો, એ એક એક પદની પાછળ પોતે પણ વાત બદલે છે, શબ્દ બદલે છે, અને એની પાછળ અનુભવ છે, એની પાછળ અનુભવ છે. જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે. લોકો મને મહાત્મા ગણીને પૂજે, મહાન આત્મા સમજીને મારા પ્રત્યે પૂજ્ય ભાવ રાખે, એ પોતાને માટે તો મોટો અનર્થ છે. એવી અભિલાષા રાખવી એ પોતાને માટે મોટો અનર્થ દંડ છે, નુકસાનનું કારણ છે. અનર્થ છે એટલે અર્થ એટલે પ્રયોજન, ને અનર્થ એટલે પ્રયોજન વિરુદ્ધ એ પરિણામો છે, પ્રયોજનને હાનિકારક એવા એ પરિણામો છે. માટે આત્માના હિતને હાનિકારક છે. એ અશુભ પરિણામ છે અને અધોગતિમાં એ ગતિનું અધોગતિનું ગતિ નામ કર્મ બંધાય એવા એ પાપના પરિણામ છે. ઉદગળની છબી એસી ઉદારી કદી કાયાને ઉદગળની છબી એવી ઉદારી કાદી કાયાને રાખ જેવી જાણે છે. રાખ ખાવાની છે ને એટલે એ વાત કીધી કે અત્યારે ગમે એવું રૂપાળું ઘાટેલું નમણું શરીર દેખાતું હોય પણ એની ઉત્તર પર્યાય તો રાખની છે. કેવી છે એની ઉત્તર પર્યાય છે? અત્યારથી જ એને રાખ જોવે છે. દ્રષ્ટિ કેવી છે? નજરમાંથી ઉતરી જાય, સીધું રીતે નજરમાંથી ઉતરી જાય. બધી વળી એમ કહેતા ફૂલેલું મળદું કોઈ મૃતક કલેવર હોય અને ફૂલી જાય તો દુબળો માણસ હોય જરા ખારો દેખાય દેખાવમાં, પણ છે અંદર કાંઈ ખબર પડે કે મળદું છે એટલે ભડકે. પણ ભાઈ એની અંદર આત્માનો યોગ છે ત્યારે પણ એ મળદું છે અને એની બહુ અલ્પકાળમાં એ શરીરના પરમાણુઓ રાખમાં રૂપાંતર પામશે. એમાં કોઈ ફેરફાર નથી, નિશ્ચિત વાત છે. માટે એને પહેલેથી એમ જાણે જગતના ભોગ વિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે. નાના પ્રકારના મોહથી મૂંઝાય છે એવી જેની દ્રષ્ટિ છે એ ગુણથી ઉત્પન્ન થતા સુખને શોધે છે. જગતના મોહ વિલાસમાં જગતના પ્રાણીને રસ આવે છે અને મીઠાશ આવે છે. એ મીઠાશને લઈને મિથ્યાત્વ તીવ્ર થાય છે. કેવું થાય છે? મિથ્યાત્વ ત્યાં તીવ્ર થાય છે અને જ્યાં જ્યાં મિથ્યાત્વ તીવ્ર થાય ત્યાં અણુકર્મી અથવા જેને હવે મોક્ષ માર્ગ સમીપ છે એવો લાયક જીવ પાત્ર જીવ મૂંઝાઈ જાય છે. જ્ઞાનીઓને તો મૂંઝવણ થાય જ, એમાં કાંઈ સવાલ પૂર્વ પુણ્યથી આવી પડેલા સંયોગો હોય ભોગ વિલાસના તો પણ એમાં મૂંઝાય છે, એમાં એને મૂંઝવણ થાય છે. એમ લાગે છે જાણે આ બધા મને મૂંઝવા એવા કે મારે મૂંઝાવું નથી એટલે ભિન્ન રહી જાય છે. ઘરવાસ ને ભાલા સમાન જાણે, ઘર હોય કુટુંબ પરિવાર હોય કહળું કુટુંબ. ગુરુદેવ કહેતા કહળું કુટુંબ કહેતા, સરખી રીતે કુટુંબ જાણ્યું હોય દીકરા દીકરી બધા હરખાને અનુકૂળ હોય, બધા અગાવાલા બધા અનુકૂળ વર્તતા હોય. ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ કહીને મીઠાને મામણા શબ્દોથી એને શું કરી નાખે? ગોળ ગોળ ને પાણી પાણી કરી નાખે. એને ભાલા જેવું જાણે, ભાલો વાગતો હોય એવું લાગે. આમાં મીઠાશ લેવા જેવી નથી. હું કેવું બનાસી દાસે વર્ણન કેવું કર્યું. બનાસી દાસે અંદરમાંથી કાઢ્યું છે કે તો સમયસાર નાટક, સમયસાર નાટકમાં આ બધી વાતો કાંઈ લખી, સમયસારમાં મૂળ આ વાત લખી નથી. જે પદ ઉપરથી એમણે આ પદો રચ્યા એમાંય આ વાતો નથી. ઘણી વાતો એમણે પોતાની અંતરમાંથી કાઢેલી છે. તો એ ભાલા લાગ્યા જ નથી, ભાલા તો ભોંકાય એમ વાત છે. એટલે એમ કહેવું છે કે જે શૂન્ય દ્રષ્ટિ પરમાત્મા છે એને નિગ્રંથ પદની એવી ભાવના રહે છે કે ક્યારે આ ઘરને છોડું જેમ ભાલા વાગતા હોય ને ભાગવાનું મન થાય એમ એને ઘરના સંયોગોથી એને છૂટવાનું છૂટવાનું મન થાય છે. એવો જીવ નિગ્રંથ દેશામાં આવે છે. અથવા જે નિગ્રંથ થયા એને ઘરમાં ભાલા વાગ્યા ત્યારે નિગ્રંથ થયા છે. ચક્રવર્તી હોય તો ઘરમાં ભાલા વાગ્યા હશે. હા, એને પાંચ ઇન્દ્રિયના વિષયોની કોઈ ખામી ન હોય, કોઈ કમી ના ન હોય એવા ભરતાદી ચક્રવર્તીઓ પણ ઘરમાં ભાલા વાગ્યા હોય એવી રીતે છોડીને બહાર નીકળી ગયા છે. એ આત્માના આનંદમાં અને શાંતિના સાગરમાં લહેર કરવાની એમની વૃત્તિ હોય છે. એની અપેક્ષા એ ઘરમાં ભાલા છે જે આત્માની શાંતિ લેવી છે અને આત્મા જેનો આરામ સ્થાન છે, વિરામ સ્થાન છે, રમવા માટેનું જેનું ક્રીડાવન છે, અનંત ગુણોનો બાગ ખીલેલો છે અંદર, કેવો અનંત ગુણોનો બગીચો ખીલેલો છે, એમાં જ એને ક્રીડા કરવી છે. એને ઘરમાં ભાલા વાગે છે, ઘરમાં સારું નથી લાગતું પણ ઘરમાં ભાલા વાગે છે. ઉપયોગ બહાર નીકળ્યો કે જમનો, તો ઉપયોગ બહાર નીકળ્યું તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જાય છે. ઘર તો બધું ઘરના ઉપયોગ જાય તો અશુભ પરિણામ છે, ઘર પ્રત્યે ઉપયોગ જાય તો અશુભ પરિણામ છે. બોલું તો શુભ પરિણામ છે તો એમનો દુઃખ છે એમ. આ તો કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. કુટુંબના કાર્યો માટે પાપ કરે, નહીં કરવાના પાપ કરે, પણ કુટુંબને અનુકૂળતાઓ રહે, આખા કુટુંબને સરખી રીતે બધી ચીજ વસ્તુઓ મળી રહે ઈચ્છા પ્રમાણે. હું તો કોઈની પૂરું લિસ્ટ થયું નથી હજી બધી, રાજાને રાણીનું લિસ્ટ પણ કોઈ દી પૂરું નથી થયું. હવે કાંઈ જોતું નથી, ઘરમાં કાંઈ લાવશો નહીં એવું કાંઈ છે તો પણ એ કલ્પના જીવને હોય એ નહીં કરવાના અનિષ્ટ અને ઘોર પાપના પરિણામ કરે છે. એવા કુટુંબના કાર્યને તો કાળ જાણે છે, જાણે કાળો નાગ સામે આવ્યો હોય આમ માથે આવી પડે તો એને કાળ દેખાય છે. જગતના જીવને હોંશ ચડે છે, જગતમાં જીવને હોંશ ચડે છે અને કાળ લાગે છે. લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે. જગતમાં પોતાની આબરૂ, લાજ એટલે આબરૂ, મારી મારું સ્ટેટસ, મારી આબરૂ, મારા સમાજમાં જે પોતપોતાનો જે સમાજ કલ્પો છે, પછી અહીંયા આવે તો અહીંનો કલ્પે, ત્યાં કલ્પે છે. નાત જાત હોય તો નાત જાત, ધર્મનું મંડળ સંસ્થા હોય તો જે સમાજની અંદર દાખલ થઈ ગયો હોય એ સંપ્રદાયને, સમાજમાં મારું કાંઈ સ્થાન હોય, મારી કોઈ આબરૂ મોટી હોય, એ છે કે મુખની લાળ છે. લાળ પાછી લેવાનું મન થાય ઘરી જાય તો કે લાવ મોઢામાં નાખી દઉં, મુખની લાળ સમાન છે એટલી એની કિંમત છે જેના જ્ઞાનમાં. અને કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે. નાકમાં કફ જામી ગયો હોય નાક ભારે ભારે થઈ જાય, રાખવો હોય તો પણ રહે નહીં, નીકળી જાય, ફૂટી જાય એવી કીર્તિની ઈચ્છાને છોડનારા જે જીવો છે. અને પુણ્યના ઉદયને જે વિષ્ઠા સમાન સમજે છે, પુણ્ય છે એ વિષ્ઠા છે અને અધિક પુણ્ય છે એ વિષ્ઠાનો ઢેર છે, કેમ કે ખાધા પછી ખોરાક માંથી જે કાંઈ લોહી વગેરે બને છે શરીરના અવયવોમાં, જે રક્તમાં ગોઠવાય છે, પછી જે નકામા થાય છે એ વિષ્ઠા રૂપે નીકળે છે. એમ આત્મા સાધક અવસ્થામાં સ્વરૂપની સાધતા સાધતા પોતાના આત્માને પુષ્ટ કરે છે. એમાંથી થોડોક રાગ રહી જાય છે, પુણના વિષ્ઠા રૂપે સ્વર્ગમાં ઇન્દ્ર વગેરે સૌમ ઇન્દ્ર વગેરે પૃથ્વીમાં જાય છે. વિષ્ઠાનો ઢગલો છે. એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. બનારસીદાસ કહે છે કે આવા પુરુષને તો વંદન કરવાના મને ભાવ આવે છે. ઠીક, તમામ સમ્યક દ્રષ્ટિ અને આરાધક જીવોના પરિણામ આવા પ્રકારના હોય છે એમ કહેવાય. કોઈના હોય છે ને કોઈના નથી હોતા એમ પણ વિચારવા યોગ્ય. એટલે બનારસીદાસ એ બધાને વંદન કરે છે, એને વંદન કરે છે એટલે બધા સાધક જીવોને એ વંદન કરે. એટલી વાત સુભાગીભાઈને એટલા માટે લખી છે કે અત્યારે હવે એમને દેહ છૂટવાનો કાળ છે. એ વખતે આત્માના આરાધક પરિણામો એકદમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, જેટલો પુરુષાર્થ હોય એટલા થઈ શકે એવા થવાની જરૂર છે. જગતના કોઈ પણ કહેવાતા મોટા પ્રસંગને, મોટા પદાર્થને, મોટી વાતને એમાં ક્યાંય પણ અભિપ્રાય એવો રહે નહીં કે આ ઠીક છે, ઠીક નથી. એ અઠીક ઠીક મનાય છે એ બધું અઠીક છે. જ્ઞાન દ્રષ્ટિમાં બધું અઠીક છે. જેટલું જગતમાં ઠીક મનાય છે તે જ્ઞાન દ્રષ્ટિમાં બધું અઠીક છે. એટલે ત્યાં તો ભૂલે ચૂકે પણ એવો વિકલ્પ ન થાય તમને. બનારસીદાસ વંદના કરે છે એટલે હું પણ વંદના કરું છું. મારી હિંમતજી કહે છે કે હું પણ વંદના કરું છું ને તમે એવા પદની અભિલાષા કરો, એવી પ્રકારના પરિણામ રાખો જે પરમ પુરુષની દશાના વર્ણન છે. એવો પુરુષાર્થ તમારે કરવા યોગ્ય છે. માન અને લોભ બે વાત વધારે લીધી હશે. લોભ છે ને કંચન છે એ લોભ છે, પછી સ્નેહ છે એ લોભ છે, પછી આ કિમિયો છે એ પણ લોભ છે, સિદ્ધિ ઐશ્વર્ય છે એ પણ એ લોભ છે, એ પૂજ્યતા માનમાં જાય છે. પછી ઔદારિક શરીર કાયા પ્રત્યેનો રાગ પણ લોભ છે. જગતના ભોગવિલાસ પણ લોભ છે, ઘરનો વાસ પણ લોભ છે, કુટુંબના કાર્યો પણ લોભ છે. લોકમાં લાજમાન જાય છે, કીર્તિમાનમાં જાય છે, પુણ્યનો ઉદય પણ લોભમાં જાય છે. નવ લોભના પદ છે અને પાંચ માનના પદ લીધા છે. પણ છતાંય બધામાં જુદી જુદી ઉપમા આપી છે. એમાં એમ જ પાછું બરાબર બેસે છે. અનુભવ જ્ઞાને કરીને જોવામાં આવે તો એવા જ પરિણામ સામે થાય છે અનુભવી જીવ માટે. એક એક પદ બદલ્યા છે એમણે, કોઈ ઉપમા આપીને કલ્પના કરીને નથી બદલ્યા. આત્માના અનુભવમાંથી સહેજે નીકળેલી વાત છે. એ તો મેળવે એને ખ્યાલ આવી જાય છે મેળવણી. મુક્ષુ દશામાં પણ પોતાને જ્યાં જ્યાં જે જે વાતની, જે જે પ્રસંગની મહત્તા ભાસતી હોય એ મહત્તા એને અભિપ્રાયમાં તોડી નાખે પહેલું. ત્યાં આમ તો એને સંમત કરે બરાબર છે, અમુક સુધી ના ન પાડે, વાત સારી છે, વાત સારી છે, પણ અભિપ્રાય આખો બદલાય જવો. અભિપ્રાય તૂટે તો પરિણામ કેળવાય. અભિપ્રાય એમને એમ રહી જાય ને ઉપર ઉપરથી સારું લાગે તો પાછું તેનું તે થઈને ઊંઘ રહે. આ ફરિયાદ છે કે નહીં કે સારું તો લાગે છે, આ બધું વાંચીએ સાંભળીએ ત્યારે સારું લાગે છે, પાછા પરિણામ કેવાને કેવા થઈ જાય છે, કેમ થઈ જાય છે કેવાને કેવા. અભિપ્રાયમાં ફેર પડ્યો નથી. અભિપ્રાયમાં ફેર પડે તો પરિણામમાં ફેર પડ્યા વિના વળી મુમુક્ષુજી બીજી ભૂલ, ભૂલ ઉપરની બીજી ભૂલ એ કરે છે કે જરાક સારું લાગે તેને કહ્યું મારા પરિણામ એટલા તો સારા છે ને, એટલા તો મારા પરિણામ સારા છે અને સ્વાધ્યાયના વાંચન. એટલા ભાઈ અભિપ્રાયમાં હજી ત્યાંને ત્યાં ઊભો છો, આ તો છાર ઉપર લીપણું છે બીજું કાંઈ નથી. છાર ઉપર લીપણું તે હજાણો, બીજું કાંઈ કાંઈ ટકવાનું નથી. અભિપ્રાયને પત્ર ચાલી ગયું એ બહુ મહત્વનો મુદ્દો વિચારવાની. મુમુક્ષુને જ્ઞાનીના વલણ અનુસારનો પહેલો અભિપ્રાય ઘડવો, સ્વાધ્યાયમાં વાંચનમાં સ્મરણમાં ચિંતનમાં કાર્ય કેટલું થાય, પહેલું કાર્ય કેટલું થાય, અભિપ્રાય ઘડાય એટલું કાર્ય થાય. જો અભિપ્રાય ઘડાય તો એ રસ્તે આગળ વધે, દર્શનમાં સાથે સાથે મંદ થાય, અધિક મંદ કરીને એ સ્વરૂપ નિશ્ચયમાં આવીને સૂક્ષ્મ દર્શન સુધી. હવે એમના કુટુંબ માટે માર્ગદર્શન આપે છે. કોઈને અર્થે વિકલ્પ કરશો ને નહીં આણતા, કોઈને અર્થે વિકલ્પ નહીં કરશો. પત્નીનો, પુત્રનો, પુત્રના પુત્રનો, પુત્રીનો, કોઈનો વિકલ્પ, ઘરનો, કુટુંબનો કાંઈ વિકલ્પ કરશો. કોઈનો વિકલ્પ કરવાનો સમય નથી હવે તમારે. જ્યારે કુટુંબ સાથેનો તમારો સંબંધ, વ્યવહારિક સંબંધ, ઉદયનો સંબંધ પણ પૂરો થવાની તૈયારી છે તો એ પૂરો થાય પહેલાં તમે જ પૂરો કરો ને, એમ કહે છે. કુદરત પૂરો કરે પછી તો તમે સંમત કરવાના નથી. કુદરતે સંબંધ પૂરો કરશે પછી તો જીવ પોતે એમ કે પરાણે હવે સ્નેહ કરો તો નહીં કરે. અપર ભાવના કોઈ આવી જાય કુટુંબીઓ, ભાઈ અમે તમારા ઘરના કુટુંબીઓ છીએ, આપણે બહુ સ્નેહથી ઘણા વર્ષો સાથે રહ્યા છીએ, આજે પણ હવે તમારા કુટુંબ ભેગા રાખો ને હવે ભાઈ સાહેબ તમે વ્યાજ આવ નકામે મારા મારી સાથે. શું કે તમે નકામા પારકા કોઈ આવીને હક હક જમાવવા આવ્યા એમ સમજ છે ને, નકામે મારામારી થશે, તમે વ્યાજ આવ જે હોય તે, હવે અત્યારે આપણે કાંઈ લેવા દેવા નથી. વાત ગઈ, બધી વાત પૂરી થઈ ગઈ. એમાં સર્પ બનીને આવે તો માણા બનીને આવે નહીં, પણ સર્પ બનીને આવે તો લાકડીને હાણ તો બે લે કે નહીં. ઉદય ભાવ હોય જ નહીં, ભાવનો એટલે કોઈ લાગણી જ ન થાય. લાગણી એટલી બધી કરી હોય કે એની માં મરી ચૂક્યો હોય, પણ એ ઉદય છે ત્યાં સુધી. ઉદય પૂરો થયો કે લેવા લેવા, ત્યારે જેમ આપણે ઉપવાસ કરીએ છીએ એ પહેલા જ. અત્યારે તો આ બધી ખોટી પદ્ધતિ થઈ ગઈ છે, અતરવાણાની અતરવાણાની પદ્ધતિ નથી. ઉપવાસમાં એમ વાત છે કે આગલો ટંગ છાંડી દે, આવતીકાલે ઉપવાસ કરવો હોય તો આજે સાંજે આહાર બંધ કરી દઈએ, એટલો વૈરાગ હોય. કાલે મારે આહાર લેવો નથી, એનો રસ એટલો હોય ઉપવાસનો, આહાર નહીં લેવાનો, કે એના પરિણામમાં આથી ફળાશ આવી જાય, ખાંજે નથી લેવું. હવે બોલો, ખાંજે વધારે દાબે એમ નહીં, એ તો વિપરીત છે. હા, ઉલટાનો સાંજે એને આહાર લેવાનું મન ન થાય ને ઉપવાસ પૂરો થયા પછી બીજે દિવસે એક્શન છોડી દે, હજી મારી વૃત્તિ આહાર લેવામાં કામ નથી કરતી. કાલે એટલા પરિણામ અનહારી આત્માના, અનહારી આત્માના વિષયમાં રહ્યા છે, એટલો આત્મા અનહારી આત્માનો રસ આવ્યો છે સ્વરૂપ રસ. આજે પણ આહાર લેવાના ભાવ એકદમ બીજો છોડી દીધો. તો અહીંયા કહે છે કે એ ઉદય છોડ્યો, આહારનો ઉદય તો નિયમિત છે, એ છોડ્યો એ પહેલા જેમ વૈરાગ આવે છે, આયુષ પૂરું કર્યા પહેલા એમ કઈ આવી જાય. તત્વ સંબંધિત જ પરિણામ રહેવા જોઈએ. હા, આનો પાછળ બતા શા માટે પણ આહાર નથી લેવો, કે આહારમાં પણ પ્રવૃત્તિ કરવી નથી, એટલી પણ પ્રવૃત્તિમાં સમય દેવો નથી, અને નિવૃત્તિમાં રહેવું છે, અને નિવૃત્તિનો સદુપયોગ કરવો છે, સ્વતત્વ પ્રત્યે પરિણામને ગતિ કરવા માટેનો પુરુષાર્થ કરવો છે. યથાર્થપણે જે કાંઈ કરવું છે, યથાર્થપણે આત્માને લક્ષમાં રાખીને આત્માના આશરે જે કાંઈ કરવું છે તે યથાર્થ છે. બાકી તો ઘણા એમને નીકળી જાય છે, પણ એથી કાંઈ ભળતું નથી. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતા, અસંગપણું જ રાખશો, હું અસંગ તત્વ છું એવા અસંગપણાના ભાવમાં રહેશો, કોઈની સાથે કાંઈ પણ કિંચિત માત્ર લેશ માત્ર પણ આ આત્માને સંબંધ નથી એવો સ્વરૂપે કરીને અસંગ તત્વ છે, એ અસંગ સ્વરૂપના લક્ષ્ય અસંગ ભાવ રાખશો, અસંગપણું ભાવમાં રાખશો. જેમ જેમ સત્પુરુષના વચન તેમને પ્રતીતિમાં આવશે, તમારા કુટુંબમાં સુભાગભાઈના કુટુંબને પણ શ્રીમદજી પ્રત્યે કૃપાળુદેવ પ્રત્યે જરા માન હતું. આ કોઈ બાપાજી જેને મહાપુરુષ માને છે એ ખરેખર છે તો કોઈ મહાપુરુષ છે, એટલું ઓગે ઓગે પણ એ લોકોને બહુ માન હતું. ઓકે, જેમ જેમ સત્પુરુષના વચન તેમને પ્રતીતિમાં આવશે, એ સમજણપૂર્વક વિશ્વાસ આવે એને પ્રતીતિ કહે છે. શું? સમજણપૂર્વક વિશ્વાસ આવે એમને વિશ્વાસ જેમ જેમ આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિ મિંજા રંગાશે, આજ્ઞાથી એટલે સત્પુરુષની આજ્ઞા, એ જ ધર્મ છે મારો. શું? પરમેશ્વર બુદ્ધિ, સત્પુરુષની આજ્ઞા એ જ મારો ધર્મ છે, ત્યારે બીજું હું કાંઈ સમજું નહીં. એવી રીતે જેની અસ્થિ મિંજા રંગાશે એટલે એના પૂરેપૂરા પરિણામ રંગાઈ જશે. તેમ તેમ આહાર લે છે ને, એ આહારમાંથી અસ્થિ મિંજા થાય છે, આહારના પરમાણુમાંથી હાડકાને મજબૂતાઈ મળે છે, શરીરના સંગ્રહણને મજબૂતાઈ મળે છે, એના આંધા પણ મજબૂત થાય છે. તેમ તેમ તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે. એમ સત્પુરુષના વચનરૂપી આહાર મળવાથી જેના પરિણામ રંગાઈ જશે, સત્પુરુષના વચનોથી જેના પરિણામો રંગાઈ જશે, તેમ તેમ તે જીવ આત્મકલ્યાણને સુગમપણે સાચશે. આત્મકલ્યાણ દુર્લભ ગણ્યું છે, તો પણ આવા જીવો માટે સુલભ છે. ક્યાં જીવો માટે સુલભ છે? કે જેને સત્પુરુષના વચનની પ્રતીતિ આવી છે અને સત્પુરુષના વચનોથી જેના પોતાના પરિણામ ભીંજાઈ જાય છે એને આત્મકલ્યાણ સુગમ છે. એમ નિસંદેહતા છે, એમ મને તો એ વાત નિશંક લાગે છે. મારો અનુભવ એમ ભૂલે છે. નિશંકતા શું કરવા લાગે છે? કે મારો અનુભવ આમ પોકાર કરે છે કે આ પ્રકારે જીવનું કલ્યાણ થવું સુગમ છે. નહીં તો જીવને કલ્યાણનો માર્ગ મળવો અત્યંત અત્યંત દુર્ગમ છે. ત્રંબક મણિ વગેરે મુમુક્ષુને એમના દીકરા નથી કહ્યા, અત્યારે એમને દીકરા તરીકે દેખાડવા નથી. એક મુમુક્ષુ દશામાં, પ્રારંભની મુમુક્ષુની પ્રારંભિક દશામાં આવેલા જગતના જીવો છે, તમારા દીકરા પિતરા નથી એમ કહે છે. હું કેવો સમજવાય છે? સામાન્ય વાત લખવામાં પણ એમનો વિવેક કેટલો સૂક્ષ્મ છે. ત્રંબક મણિ વગેરે છોકરાઓની આવી ઈચ્છા છે એમ ન કહ્યું. ત્રંબક મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિષયની રુચિ અંતર ઈચ્છાથી કંઈક આ અવસરના સમાગમમાં થતી. છેલ્લે આવ્યા છે ને, છેલ્લે આવ્યા ત્યારે એમની ઈચ્છા વિરુદ્ધ સૌભાગ્યભાઈને એ ઈડર લઈ ગયા છે. ત્યારે છોકરાઓને તો કેવી રીતે એમને સમાધાન કરાવ્યું છે, એમના મનનું સમાધાન કરાવીને લઈ ગયા છે ને? કોઈ આંચકીને લઈ ગયા છે, પરાણે લઈ ગયા છે, તમને ખાવું એ થાય તમારા પરિણામ લઈ જાવ? કોઈ સાથે જીવ છે કે નથી મળતું નથી, પણ કદાચ ગયા હોય તો મનમાં જો સાથે ગયા હોય એકાદ બે જણ તો પણ એને ત્યાં જે ચર્ચા વાર્તા ચાલી હોય એના શ્રવણનો લાભ મળ્યો હોય. એમણે એ વખતના ઈડરના સત્સંગના કૃપાળુદેવના પરિણામને સાંભળ્યા હોય. આવ્યા હોય બ્રહ્માજી સાપનું શરીર બ્રહ્માજી પછી એને કાંઈક અંદરની ઈચ્છા થઈ હોય આ અવસરના સમાગમમાં, કાંઈક અંદરની ઈચ્છા સત્સમાગમ વિશે એની રુચિ અને અંતર ઈચ્છા થઈ હોય કે આવો તો સત્સમાગમ કરવો જોઈએ. આખરમાં આ આત્મા ક્યારે આ સંયોગને આ દેહને પણ છોડી દેશે એનો કોઈ નિયમ ને નિશ્ચય તો છે? છૂટવું છે, છૂટવાનું છે એ વાત તો નક્કી છે. જેટલી અનિત્યતામાં નિત્યતા નિશંકપણે સ્થાપી છે એટલો જ આઘાત ને પ્રત્યાઘાત ઉભો થશે. એક ક્ષણ આવશે તો એક ક્ષણમાં મૂર્છા ખાઈ જશે. એનું કારણ જોરથી એનો આઘાત ને પ્રત્યાઘાત આવે છે. જેવી ખબર પડે છે કે હવે ટકી નહીં શકાય, આશરો ના પાડે છે. ખલાસ અહીંયા ભાંસાન પણ ગુમાવી દે. બહુ ભાગ મનુષ્યો મૂર્છા અવસ્થામાં દેહ ત્યાગ કરીને તિર્યંક ગતિમાં અધોગતિમાં ચાલ્યા. એટલે એમ કહે છે કે એમને પણ કંઈક ખ્યાલ આવ્યો છે કે આ કોઈ શાશ્વત પદ છે, શાશ્વત માર્ગ છે, શાશ્વત કલ્યાણનો વિષય છે. આત્માને હિતને સુખનો કાયમ માટેનો એક પ્રોબ્લેમ સમસ્યા કરી જાય એવી વાત છે, સમાધાન થઈ જાય એવી વાત છે. એ કંઈક એમને પણ આ વખતની ઈચ્છાને રુચિ દેખાય છે. એટલે એકદમ દશા વિશેષ ન થાય એ શરૂઆત છે. એટલે એકદમ એમની દશા વિશેષ દશા ન થાય તો પણ એમાં કાંઈ આશ્ચર્ય નથી. સામાન્યપણે મુખ્ય જેમ જેમ એને આ વિષય જ્ઞાનમાં હિત બુદ્ધિ આવતો જાય છે તેમ તેમ એની યોગ્યતા અને પાત્રતા વિશેષ વિશેષ થતી જાય છે. પાત્રતા પણ એક સરખી બધાની હોતી નથી, કોઈ જગનની પાત્રતા, કોઈ મધ્યમ પાત્રતા, કોઈને ઉત્કૃષ્ટ પાત્રતા. તો એ પ્રકારે એમની પણ અત્યારે વિશેષ દશા ન હોય તો કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી, એ સ્વાભાવિક છે. મૂળ વાત તો આટલી છે કે હવે પાછું જુદું પાડી દઈએ, એ વિષયનો એક સિદ્ધાંત બતાવો છે કે ખરા અંતકરણે, જો શુદ્ધ અંતકરણ શીખો, સાચા અંતકરણ શીખો, એ ખરા અંતકરણે વિશેષ સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. ઝપટ કરવી હોય તો આમ સામાન્ય રીતે ધીમે ધીમે જીવો આગળ વધે છે, બહુ ભાગ જીવો, પણ કોઈ જીવો એવા હોય છે વખત થોડો લે ને દશા એકદમ ઉત્કૃષ્ટ થઈ જાય. એનું શું કારણ? એનું કારણ એ કે એને અંતઃકરણથી એ વાતનો સ્વીકાર કર્યો છે, સત્યનો સ્વીકાર કર્યો છે. ખરા અંતઃકરણથી જ્યારે સત્સમાગમમાં આવે ત્યારે એ વખતે એનો અભિપ્રાય પલટાઈ જાય. અભિપ્રાયને પણ કોઈ વખત શબ્દાંતરમાં અંતઃકરણ કહેવામાં આવે છે, તો એને અંતઃકરણને કોઈ વાર અભિપ્રાય કહેવામાં આવે છે. એટલે ખરા અંતઃકરણે સત્સમાગમમાં આવે, જ્ઞાની પુરુષના વચનોનો યોગ થાય, જીવનો અભિપ્રાય એકદમ એની પાત્રતા વિશેષ થઈ જાય. એટલે ભલે એ લોકોની એવી પ્રારંભિક દશા છે, પણ જો ખરા અંતઃકરણથી સત્સમાગમ કરશે, જો આ એક વાતથી જો એ છોકરાઓએ ધ્યાનમાં લીધું હોય તો એમની દશા પણ કોઈ બીજી જાતની થઈ હોય એમ કહ્યું છે. આ એક વાતથી જુદું પાડી દે છે. આ તો કોઈ પણ જીવ માટે લાગુ પડે છે, પણ એના ઘરે તો કાગળ આવ્યો છે, એમના ઘરે તો આ કાગળ આવ્યો છે, એટલે એને તો સીધી ડાયરેક્ટ સૂચના છે. બાકી કોઈ પણ જીવ માટે આ નથી. કોઈ પણ જીવ આત્મહિત કરવાના ખરા અંતઃકરણથી સત્સમાગમ કરે છે, તે જીવને પાત્રતા વિશેષ થવી, ઉત્કૃષ્ટ પાત્ર દશા થવી, એ બહુ અલ્પકાળમાં બને, સેકન્ડોમાં બને. અલ્પકાળમાં એટલે કેટલામાં બને? સેકન્ડોમાં બને, મિનિટોમાં બની શકે. ભવિતવ્યતા જે કાળે જે થવાનું તેને ભવિતવ્યતા કહેવામાં આવે. ભવિતવ્યતા જાણવાનો વિષય છે, રાહ જોવાનો વિષય નથી, અવલંબન લેવાનો વિષય નથી, માત્ર એક જાણવાનો વિષય છે. કર્તૃત્વ બુદ્ધિ જોર ન કરી જાય એટલે આવા પરિણામ કરવું, આવા પરિણામ કરવું, આવા પરિણામ કરવું, એવી કર્તૃત્વ બુદ્ધિનું જોર ન થાય એટલે જાણવાનો વિષય છે. બેલેન્સમાં રાખવા માટે એ પણ ભવિષ્યતાને આધીન છે. મારે તો મારું આત્મહિત ઈચ્છવું અને સિવાય બીજું કાંઈ જગતમાંથી ન ઈચ્છવું, મારો અત્યારે આત્મ. હજી જેને સ્પષ્ટ રૂચિથી જગતના પદાર્થો ઈચ્છવા હોય તેણે આત્મકલ્યાણની આશા રાખવી, આ ચોખ્ખી વાત છે. એને આત્મકલ્યાણ પામવું છે એ વાત છોડી દેવા જોઈએ, છૂટી જ ગઈ છે, સમજી ગયો. આ એક પાત્રતા માટે બહુ સારી વાત કરી છે. પાત્રતા કેમ મળે ને કેમ થોડા વખતમાં જાજી મળે, શુદ્ધ અંતકરણથી જે આત્મકલ્યાણ અર્થે સત્સમાગમમાં આવે છે એની પાત્રતા મિનિટોમાં તૈયાર થઈ જાય છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધિત કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય તે ઉપશાંત કરવી. હવે અત્યારે તમારે કોઈ વ્યવહારિક કાર્ય હોય કે કોઈ મુમુક્ષ પ્રત્યેનો પારમાર્થિક ભાવ હોય, તમને બીજાના કલ્યાણનો પણ ભાવ હોય, તો કોઈ પણ જીવ વિશેની વૃત્તિ અમે ઉપશાંત કરી દેશો. એક આત્મામાં જ અમે વૃત્તિ લગાવો એમ કે છે, ક્યાંય બહાર નહીં, વ્યવહારે નહીં અને પરમાર્થે નહીં. પરમાર્થ એટલે વ્યવહાર ધર્મ જે એને કહેવામાં આવે. એ વૃત્તિ ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે, જુઓ આટલું લેવું છે, કેટલો અસંગ ઉપયોગ, અસંગ તત્વના આશરે અસંગ ઉપયોગે, અથવા પરમ પુરુષની ઉપર ગઈ છે તે દશાના અવલંબને. હવે જો બે વાત કરે છે, બીજી વાર તો થોડું નીકળ્યું, કાં તો આત્માના આશરે તમે ઉપયોગને આત્મામય કરો, અને નહીતર જેની આત્મામય દશા થઈ છે એવા પરમ પુરુષના સ્મરણે આત્મભાવનો આવિર્ભાવ કરો. આત્મભાવનો આવિર્ભાવ મંદ પુરુષાર્થ અને તીવ્ર પુરુષાર્થ બે વખતે જુદા જુદા પ્રકારે કરવાની વિધિ વિધાન છે. આ એટલા માટે દેવગુરુ શાસ્ત્રની સ્થાપના છે કે જીવ તીવ્ર પુરુષાર્થમાં આવે તો નિજાલંબનમાં આવે છે, પણ તીવ્ર પુરુષાર્થમાં સહેજે ન રહી શકે ને બહાર આવે, કે જેની એવી આત્મામય ભાવો જેના પ્રગટ અને વ્યક્ત જ્યાં છે ત્યાં ઉપયોગ લાગે, તો તે આત્મભાવોનો આવિર્ભાવ થાય. એટલા માટે એટલી વાત છે. એટલે કાં તો તમારા અસંગ ઉપયોગે સ્વરૂપમાં પરિણામો લગાવો, વૃત્તિને જોડો, અથવા તો પરમ પુરુષની ઉપર જે કઈ દશા છે તે દશાના અવલંબને, કાં તો પહેલાં તો તમારું અવલંબન લ્યો, એ અવલંબન ન લેવાય તો પરમ પુરુષની દશાનું અવલંબન લેજો, બીજાને કોઈને સ્મરણમાં લેશો નહીં એમ કે છે. જેમની આત્માકાર સ્થિતિ છે એમ કહેવું છે, એવા જે પરમ પુરુષ એમની દશાના અવલંબને આત્મ સ્થિતિ કરવી એમ મારી વિજ્ઞાપના છે. હું વિજ્ઞાપન કરું છું, સ્વરૂપમાં આત્મસ્થિતિ કરો, સ્વરૂપમાં આત્મસ્થિતિ ન રહે તો પરમ પુરુષને આત્માકાર ભાવમાં, આત્માકાર ભાવમાં જે લીન છે એમને સ્મરણમાં લઈને પણ તમે આત્મસ્થિતિના ભાવમાં જ રહો. બીજા કિંચિત માત્ર આત્માને છોડીને બીજા કોઈ પરિણામ અત્યારે વૃત્તિમાં થવા જોઈએ એમ મારી વિજ્ઞાપના છે. કેમ કે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવો આ સમય જો તમે આત્મભાવમાં રહો તો એનું ફળ બહુ મોટું થશે. કહેવાનો મતલબ એ છે કે આ એક એવી તક છે, દેહ છૂટવાનું તાણું એ એક એવી તક છે કે એ વખતે જો આત્મભાવમાં રહેવાય તો એનું ફળ બહુ મોટું છે. એનું ફળ બહુ મોટું, અંદાજ ન કરી શકાય એવી વાત છે. ખરે વખતે એણે જે એની કાંઈ યોગ્યતારૂપ મૂડી હતી એનો ઉપયોગ કર્યો, ઉપયોગ કર્યો ને મૂડીને અનેક ગણી વધારી દીધી, ખરી કમાણીના અવસરે એણે કામ કરી દીધું. જગતમાં તો મૂડી હોય એટલો જ વેપાર થાય, અથવા મૂડી હોય એના પ્રમાણમાં વેપાર થાય એટલે એના પ્રમાણમાં જ નફો થાય. પણ કોક વાર એકના દસ ગણા ભાવ થાય કે સો ગણા ભાવ થાય એવું પણ બને કે ન બને. એ તો વાત સાચી છે ને, એટલા માટે વર્તમાન આયુષના ભોગવતા કાળમાં જ પરિણામને બદલી નાખવા, અત્યારથી જ રસ ફેરવી નાખવો, સંસારનો રસ તોડી નાખવો, આત્મરસ કેળવવો એ વાત ઠીક છે, પણ છતાં કદાચ કોઈને એમને સમય નીકળી ગયો હોય તો પણ જીવ કોઈ પણ કોઈ પણ વખતે પોતાનો પુરુષાર્થ બગાડવા સ્વતંત્ર છે અને સમર્થ છે. શું એનો દરવાજો બંધ કરવો નહીં? અભિપ્રાયમાં એ વાત ખુલ્લી રાખવી. આકાશની અંદરમાં એમ એક પરમાણુમાં એટમિક એનર્જી છે, એમ જીવ નામના પદાર્થમાં બેહદ અપરિમિત, કોઈ જેની હદ નથી, સીમા નથી, એટલી શક્તિનો સમૃદ્ધ પદાર્થ છે. ગમે ત્યારે કામ કરે, કરી ગયા છે એવા ગમે ત્યારે પણ કામ કરી ગયા છે. એક માણસે અહીંયા 10 રૂપિયાનો પ્લોટ લીધો હતો. કૃષ્ણકુમાર સિંહજીએ કૃષ્ણનગર વસાવ્યું ને ત્યારે 2000 વારના પ્લોટ પાડેલા, 10 રૂપિયામાં એક પ્લોટ. તો કોઈ 10 રૂપિયા ખર્ચવા તૈયાર નહીં. અહીંયા કોણ આવવાનું હતું? અહીંયા કીધી આ જમીનનો કીધી ભાવ થવાનો હતો? આ તો બધા ખેતર છે ને, તમારો વગડા છે, કાંઈ થતું નથી. ગરીબો પાસે એટલે ખાર હોય ને, કાંઈ ઉગે નહીં પાછું. આ બાજુ તમે આ બાજુ જાઓ અને આપણે ભરતનગરની એ બાજુ ઓલી કરો, વગડો એવો છે કાંઈ ઉગે નહીં ત્યાં, વનસ્પતિ એનો હોય. આંબાઈ ન થાય કે કેરી ખાય માણસ. 10 રૂપિયાનો પ્લોટ લેવા કોઈ તૈયાર નહોતું. જેણે 2 પ્લોટ લીધા તો હવા જવા મળ્યા જ વેચી નાખો. પાવલી મળી ને ચાર અને નફો મળ્યો કે એક પ્લોટ આપી દીધું, એક રાખ્યો. આજે એ પ્લોટના 25 લાખ રૂપિયા મળે. કેટલા? 10 રૂપિયાના 25 લાખ. આ એથી વધારે નફો થાય એમ કે શું? આ તો હિસાબ ગણાયો છે. પણ જો મૃત્યુ ટાણે આત્મભાવમાં આવે તો એને કેટલો બધો નફો થાય, કેટલો આત્મકલ્યાણમાં હિતકર થાય, એ અંદાજનો વિષય નથી. આમાં તો અંદાજ કાઢ્યો આટલો, આનો અંદાજનો વિષય. એટલે ખરી તક જોઈને આ કાગળ લેખો. શું? બહુ કાગણે કાગળ લેખો. કોઈ બીજો વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે, એમાં કાંઈ સંશય નહીં. એને સત્ય સ્વરૂપની પ્રાપ્તિ થવાની, 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 નિશંકપણે થવાની. એમાં મને તો ક્યાંય શંકા પડતી નથી. મારો અનુભવ એમ બોલે છે કે એને મને પ્રાપ્તિ થઈ છે, તો બધાને પ્રાપ્તિ થાય. મારા જેવા જ બધા આત્મા સત્પુરુષના વચનમાં સાચા અંતઃકરણથી ગ્રહણ થવાનો ભાવ આવો. સાચા અંતઃકરણ, જરા પણ અંદરમાં અભિપ્રાયનો વિપર્યાસ નહીં રાખીને. સાચું અંતઃકરણ એટલે શુદ્ધ અંતઃકરણ, જરા અંતઃકરણમાં મેલપ નહીં. ગમે તે મળી જાય નહીં. આખા જગતની ડોમ ડોમ સાહેબી ગમે તે મળી જાય નહીં. આખું જગતની અનુકૂળતા ખડકાઈ જાવ તો પણ મારી ઉપેક્ષા અત્યારે જેટલી છે એટલી છે. જે કેવળ ઉદાસીનતાનો વિષય છે, કેવળ ઉપેક્ષાનો વિષય છે, એની અપેક્ષા કરીને મારે આત્મકલ્યાણને છોડી દેવું નથી. જીવ ઉદયમાં ઉદયભાવમાં સંયોગોની અપેક્ષા કરવા સિવાય આખો દિવસ ધંધો સમજો કરે. પરિણામ હોય તો કયો? જે ઉપેક્ષાનો વિષય છે એની અપેક્ષા કરે છે તો ઉલટી વિપરીતતા જ કરે છે આખો દિવસ. પછી 1 કલાક 2 કલાક પછી કરે તો લાભ થઈ જાય. ઉપેક્ષાનો વિષય છે, એ ઉપેક્ષાનો રહે ક્યાં સુધી? કે આખું જગત અનુકૂળ થઈ જાય તો, અને આખું જગત પ્રતિકૂળ થઈ જાય તો પણ ઉપેક્ષાનો વિષય, અને અનુકૂળ થઈ જાય તો પણ અપેક્ષાનો વિષય મારો આત્મા. બીજું કોઈ હા લ પ્રભાવ વધે એમ. હા, જગતના પ્રાણીને તો એમ જ થાય છે, એનો લોભ વધે એમ નહીં, એનો રસ ચડી જાય. જેટલા જેટલા માણસો હિન્દુસ્તાનમાં તો લગભગ આમ જ બન્યું છે, કેમ કે આ ગરીબ દેશ છે. કોઈ બીજી ચોથી પાંચમી પેઢીએ જુઓ તો બધા બહુ સાધારણ ઓર્ડિનરી માણસો આર્થિક સ્થિતિમાં હતા. કોઈ બીજી પેઢીએ તો કોઈ પાંચમી પેઢીએ. હવે જેમ જેમ સ્થિતિ સુધરતી જાય એમ રસ ચડતો જાય, જેમ જેમ આર્થિક સ્થિતિ સુધરતી જાય, અનુકૂળતા વધતી જાય એમ રસ ચડતો જાય. હવે એ મરવાના લક્ષણ છે ને બધા જ. ડૂબતો જ જાય, ડૂબતો જ જાય એના ઉદગળ રસમાં, અનાત્મ રસમાં ડૂબતો જાય. હા, એ તો કેટલો એક સેકન્ડમાં કેટલો ચડે ખબર છે? આ ઓપરેશન જોયું એને ચક્કર ખાઈને પડે છે કે નહીં? કેટલો ટાઈમ મળ્યો એને ચક્કર ખાવામાં? વિકલ્પ કરવા પડ્યા, જોયું કે અંધાર આવવા માંડે. અંદર શક્તિ ઘણી છે રસની, પરિણામ રસમાં શક્તિ એટલી બધી છે. સેકન્ડોમાં એટલો રસ ચડી જાય, એટલો રસ ચડી જાય કે જે મહિનાઓમાં ન ચડે એ સેકન્ડોમાં ચડી જાય. ચેતવાજી ગુણ છે. જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે, એમાં કાંઈ સંશય નથી. શરીર નિર્વાહી વ્યવહાર જે છે, આજીવિકાનો જે પ્રોબ્લેમ છે, એ સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા જેવું છે. એ પણ એના નસીબને પૂર્વકર્મ લઈને આવ્યા છે. તમે વ્યાજા છો તો કંઈ એના કર્મ વ્યાજવાના નથી, તમને તે રહેશે. એટલે તે વિશે સ્વભાવ પ્રત્યે અખંડ એક રમી નિજમાં નિજને જાણવાના દ્રષ્ટિકોણને સાધ્ય કર તો એને નિજમાં નથી, એટલે પર છે. પર નથી માટે પર જણાતું, આમ હોય તો જણાય ને, પણ છે નહીં ત્યાં માટે જણાતું નથી. પ્રતિભાસ છે, નિજમાં નિજનું કારણ થતું નથી. સર્વ જીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એક રસ વિતરાગતા રાખે, એ જ સર્વજ્ઞાનનું ફળ છે. જોવું કેવું સરસ વાંચી લીધું છે. એક વચન પણ બહુ સારું વચન છે. આટલું બધું સમજ્યા જાણ્યા બધા જ્ઞાનનું ફળ શું? એક વિતરાગ હૃદય છે, અન્ય દ્રવ્યો એમને ભરી નાખવા, કે જેથી કે જ્ઞાનનું ફળ છે આ વખતે કામમાં આવે. કેમ કે અત્યારે જ્ઞાનનું ફળ લો, જેટલું સમજ્યા છો એનું ફળ અત્યારે લો. મૂડીનો ઉપયોગ કરો, મરણ પથારીએ છો, અમારો સમાગમ તમને થયો છે, કાંઈક તમને મળ્યું છે, હવે એનો ઉપયોગ કરી લો. ખરે વખતે મૂડી ન વપરાય તો મૂડી કામ કરા. Yeah.